તારીખ 14/11/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 491 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 64
વારંવાર નીચે ઉપદેશ કરતા હતા. ગાથા હશે, પછી પહેલો પેરેગ્રાફ છે એનો અર્થ કરેલો છે. જંતવો જંતવો એટલે એ જીવો તમે બૂજો, સમ્યક પ્રકારે બૂજો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે. માનુસત્તમ દઠ્ઠું, મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે. અને ચારે ગતિને વિશે ભયમ બાલી સિંહનો ચારે ગતિને વિશે ભાઈ છે એમ જાણો. એટલે કે ચારે ગતિને વિશે ભયનું દુઃખ તો બધા જ પ્રાણીની છે. કોઈ પ્રાણી ભયથી મુક્ત નથી. બધા જ પ્રાણીને અજ્ઞાનમાં સાતે પ્રકારના ભયથી ગ્રસિત જ છે. વિકલ્પ ભલે ક્યારેક કોક ભયનો કોઈ ભયનો આવે, પણ એ ભયની પરિણતિ તો ચાલુ જ છે. અજ્ઞાનથી સદુપયોગ પામવો દુર્લભ છે એમ સમજો. અજ્ઞાન દશામાં આત્મહિત થાય એ પ્રકારનો વિવેક એટલે જ્ઞાન થવું એ તો ઘણું દુર્લભ છે. આખો લોક એકાંતે દુઃખે કરીને બળે છે. જગતના બધા પ્રાણીઓ દુઃખે દુઃખી છે અને સર્વજીવ પોતપોતાના કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે તેનો વિચાર કરો. અને દરેક જીવની જે વિપરીતતા છે એ મતિ વિપર્યાસ, પૂર્વ સંસ્કારિક ભાવોને લઈને મતિ વિપર્યાસ બધા જીવોને ભિન્ન ભિન્ન પ્રકારનો ચાલુ છે. એના ઉપર વિચાર કરો. આ વિપરીતતા એનું મૂળ કારણ શું, કેવા કેવા પ્રકારની વિપરીતતા છે, અને ખાસ કરીને પોતાને એ વિષયની અંદર અવલોકતા શું માલુમ પડે છે, પોતાને વિશે શું માલુમ પડે છે કે જે વિપરીતતા ટાળવા જેવી છે. પત્રનો અંશ છે, સર્વદુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય, જો પહેલી વાત આ છે. થોડું દુઃખ રહે ને થોડું જાય એમ નહીં, થોડી શુદ્ધિ થાય, થોડી અશુદ્ધિ રહે એમની, થોડા ગુણ પ્રત્યે ને થોડા દોષ રહે એમની, સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય, સંપૂર્ણ દુઃખથી મુક્ત થવું કહો, સંપૂર્ણ દોષથી મુક્ત થવું કહો, કેમ કે દોષ અને દુઃખ અવિનાભાવી છે. તે પુરુષે આત્માને ગવેષવો, તે પુરુષે આત્મ સ્વરૂપની ખોજ કરવી, સ્વભાવની ખોજ કરવી. આત્માને ગવેષવો એટલે આત્મ સ્વભાવની ખોજ કરવી, આત્મસ્વભાવના ઊંડાણથી વિચાર કરવો અને એની પ્રાપ્તિ થાય એનો પ્રયત્ન કરવો, અનુભવ થાય એનો પ્રયત્ન કરવો. વિવેચનામાં તો ઘણા પડખા આવી જાય છે, એટલે એ ગૂઢ શબ્દ છે ભાષામાં. જ્ઞાનથી વિચારણા કરવી, એનું સંશોધન કરવું, ખોજ કરવી, પરિચર્યન કરવું અને પ્રાપ્તિ માટેનો પ્રયત્ન કરવો, આ બધા ભાવો એની અંદર આવે છે. એટલે જુદા પર જુદા પડખા છે. એક ખોજના વિષયનું જ્ઞાનની પ્રવૃત્તિ છે, અને એક જે વાત સમજવામાં આવી છે એનો વિશેષ વિચાર કરવો છે, વધુ વિચાર કરવો, વિશેષ વિચાર કરવો, પોતાની જાતને ભેળવીને વિચાર કરવો, ખાસ કરીને તો ગવેષણામાં એ વાત છે કે પોતાને દૂર રાખે એ પ્રકારની વિચારણાની, પોતાને મુખ્ય કરીને વિચારે, પોતાને ભેળવીને વિચારે, અને આત્માને ગવેષવો હોય તેને નિયમ નિયમ આદિ સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરવો. શું કરે છે જી? કે કોઈ વ્રતનો, કોઈ નિયમનો, કોઈ નિયમનો છેવટે આ મારે નિયમ રાખવો, છેવટે આવો નિયમ રાખવો, નાના નિયમ, કોઈ મોટો નિયમ, કોઈ અનેક પ્રકારના છે ને નિયમ લઈ લઈએ, આટલું તો મારે રોજ કરવું, તે મારે આટલી માળા તો કરવી જ તે, નમસ્કાર મંત્રની 5 માળા તો મારે કરવી જ તે, એક પૂજા તો મંદિરમાં કરવી જ તે, આમ તો કરવું જ તે, ભલે નાનાથી માંડીને કોઈ નહીં કોઈ. અને એનો આગ્રહ એટલે શું કે શક્તિને ત્યાં કામે લગાડવી. જે વર્તમાન પોતાની શક્તિ છે, મનુષ્યોચિત વીર્યનો સૂક્ષ્મ છે, એ બહુ સારો છે. આત્મધર્મ પામી શકે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનને અનુભવ કરી શકે એવી શક્તિ છે પોતામાં, પર્યાયમાં એવી શક્તિ પ્રગટ છે. એને પ્રયોજનભૂત વિષયમાં નહીં લગાવતા, કોઈને કોઈ પ્રતિકલ્પના એ પોતે એ કોઈને કોઈ નિયમને દૃઢપણે પકડી રાખવામાં એ શક્તિનો ઉપયોગ કરે છે, એમાં દૃઢતા રાખવા માટે. એને અહીંયા આગ્રહ કહે છે, આગ્રહ થઈ ગયો, આટલું તો મારે પહેલા કરવું જ પડે, પછી મને ટાઈમ મળે તો હું બીજું કરું, પછી મને અનુકૂળતા હોય તો બીજું કરું, નહીં તો મેં જે નિયમ લીધો શબ્દો તો મારે પહેલા કરી લેવું પડે. એટલે એક વાત પોતે જે નક્કી કરી છે પોતાની મતિ કલ્પનાથી એને મુખ્ય કરી જાય છે. અને નાનીએ પહેલા શું કરવાનું કીધું છે, શ્રી ગુરુએ પહેલા શું કરવાનું કીધું છે, એ વાત એના લક્ષ ઉપર રહેતી નથી અને એની મુખ્યતા પછી રહેતી નથી, એ ગમ થઈ જાય છે. પોતે નક્કી કરેલું મુખ્ય એનો અર્થ કે બાકીનું બધું ગમણ, બાકીનું બધું ગમણ એમાં જ્ઞાનીની આજ્ઞા આપવા ગમ થઈ ગઈ. ગુરુની આજ્ઞા આપવા અનુભવ નથી ગઈ. આ બુકમાં બધા નાની મોટી ગમે તે વાત લઈ લેવી. આત્માને ભવિષ્યો હોય તેને નિયમ નિયમ આદિ સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરીને, એટલે કે ગૌણ કરી નાખીને સત્સંગને ગવેશવો, તેને ઉપાસવો, શું કહ્યું છે? સૌથી પહેલા સત્સંગની ઉપાસના કરવી અને સત્સંગનો વિચાર કરવો, સત્પુરુષનો વિચાર કરવો, સત્પુરુષની ખોજ કરવી, એના સ્વરૂપને વિચારવું. સત્સંગ સત્પુરુષનો સંગ એને સત્સંગ લીધા. સત્સંગને ગવેશવો તેમજ સત્સંગને ઉપાસવો, આ સૌથી પહેલું કરવું. અને એ થતું હોય તો બીજું બધું ગૌણ રાખી દેવું, એક વાતની મુખ્યતા ન કરવી. જો સત્સંગની ઉપાસના થતી હોય તો કોઈ પણ વાતની મુખ્યતા ન કરવી. આ એમની પહેલામાં પહેલી સત્પુરુષની આજ્ઞા છે. આપણે તો ઘણી વાર વાત એવી રીતે પણ લઈએ છીએ કે સત્સંગ સંબંધીનો આ જે વિવેક છે એ નિમિત્ત સંબંધિત વિવેક છે, અને આ વિવેક તો ઓછામાં ઓછો પહેલા હોવો જોઈએ. જેને નિમિત્તનો વિવેક નથી એને ઉપાદાનનો વિવેક આવી શકે નહીં. એને પછી ઉપાદાનનો વિવેક હોય એ વિચારવા જેવી વાત નથી રહેતી. પછી કેમ કે નિમિત્તનો વિષય સ્થૂળ છે, ઉપાદાનનો વિષય સૂક્ષ્મ છે. જેની મતે સ્થૂળ વિષયમાં કામ કરતી નથી કે પહેલા શું કરવું, કેમ કે બાહ્ય સાધનમાં નિયમ નિયમમાં પહેલા બાહ્ય સાધન જ છે બધા, અને એમાં જુદા જુદા નિમિત્તો છે ગ્રહણ ત્યાગના. તો એને પહેલું નિમિત્તમાં પહેલું શું કરવું એને ખબર નથી, એને ઉપાદાનમાં પહેલું શું કરવું એ કઈ ખબર જ નથી. આપોઆપ આવી જાય છે. એટલે ગમે તેટલો માણસ શાસ્ત્રના વિષયની જાણકાર હોય પણ જો આ વિષયમાં એનો પહેલો વિવેક ન હોય તો એમ સમજવું કે આગળનો વિવેક હોવાનો વિચાર કરવાની જરૂર નથી રહેતી. સત્સંગને ગવેશવો તેમજ ઉપાસવો, હવે એનું મૂલ્ય ક્યાંથી કાઢ્યું તમને ખબર છે? કે સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય થયો છે માટે સત્સંગને ગવેશે છે કે ઉપાસે છે. સત્સંગનો ભાવ ઉગ્યો ક્યાંથી, અથવા ઉગ્યો એ ઉપાદન કેવું હતું ત્યારે એ સત્સંગનો ભાવ ઉગ્યો, અથવા સત્સંગને સૌથી મુખ્ય કર્યો? શું જેને સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય થયો હતો ત્યારે એને સત્સંગને સૌથી પહેલા મુખ્ય કર્યો? આમ પોતાના ઉપાદાન અને નિમિત્તને આ પ્રકારનો મેળ છે. આવો મેળ ન થયો હોય એને વિચારવું કે આ લાઈનમાં હજી આપણો પ્રવેશ થયો નથી. તો પ્રવેશ કાળ છે ને, પ્રવેશ કાળનો વિષય છે. શરૂઆતમાં ગુરુદેવ હતું કે પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત, તે જ વાસ્તવિક શરૂઆત છે. એ વાત અહીંથી નીકળે છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય, સર્વ દુઃખ એટલે પૂર્ણ સુખ, પૂર્ણ સુખ થો, પૂર્ણ પવિત્રતા થો, પૂર્ણ શુદ્ધ દશા થો, બધું એક જ છે. એને સર્વ દુઃખથી કદોષથી મુક્ત થવું તો એ ઓટોમેટિક થઈ ગયું કે જેને વાસ્તવિક શરૂઆત થાય એ સૌથી પહેલા સત્પુરુષના ચરણમાં દોડે. જેને વાસ્તવિક શરૂઆત થાય, પ્રવેશ વાસ્તવિક પ્રવેશ, સાચો પ્રવેશ થાય, બાકી બધું પ્રવેશ નથી થયો, શરૂઆત નથી થઈ, માની લીધું હોય એ બધાનું બ્રહ્માણામાં છે. ખસેડતી પેલા સત્પુરુષના ચરણમાં દોડે. સત્સંગની ઉપાસના કરવી હોય તેને સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો, જો અનુસંધાન કરી સર્વબુદ્ધિ મુક્ત થવામાં. શું કે જેને સત્સંગની ઉપાસના કરવી હોય એવો નિર્ધાર કર્યો કે સત્પુરુષના ચરણમાં જવું છે, તેને સંસારને ઉપાસવાનો આત્મભાવ, જો આ રુચિ, આત્મભાવ એટલે રુચિ, એને રુચિ કહે છે, સંસારને રુચિ એને ત્યાગવી. પડવો ફેર રુચિમાં પડી જવો જોઈએ. રુચિમાં ફેર પડવાથી રસમાં ફેર પડે છે. જે ચારિત્ર ગુણના વિભાવ પરિણામમાં જે રસ છે એ રુચિની સાથે અવિના ભાવે પણ ધારણ કરે છે. એટલે રુચિ જેની તૂટે સંસાર સંબંધીની એને બીજા જે વિભાવ ભાવો છે એનો રસ ટૂંકો પડી જાય છે. આત્માર્થીનું ખાસ લક્ષણ છે. અથવા યથાર્થ જે મુમુક્ષુની ભૂમિકા છે એમાં આ પ્રકાર યથાર્થતામાં આવ્યા વગર રહે નહીં. યથાર્થતામાં આવું હોય તો એની રુચિ ફરે, એનો રસ ફરે. બસ રુચિનો રસ ફર્યા એટલે દર્શનનો અને અનંતાનુબંધી બંનેમાં ફેર પડ્યો. અનંતાનુબંધી ચારિત્રની પ્રકૃતિ છે, દર્શનનો છે શ્રદ્ધાની પ્રકૃતિ છે. બંને મોનીમાં બે વિભાગ છે અને બંનેમાં ફરક પડી જાય. સત્સંગની ઉપાસના કરવી હોય તેને સંસારને ઉપાસનાનો આત્મભાવ સર્વથા ત્યાગવો, એટલે આ એનો નિર્ધાર છે કે મારે હવે સંસાર ન જોઈએ, પૂર્ણ શુદ્ધ જોઈએ. એનો અર્થ શું કે જેને દોષનો એક કણ પણ નથી જોતો, દુઃખનો એક કણ પણ નથી જોતો, એટલે સર્વથા સંસાર ત્યાગવાની વાત છે. યમ નિયમમાં તો તું થોડુંક ત્યાગીશ કે મારે લીલો ત્રી ન ખાવી, મારે કમનું ન ખાવું, મારે ફળાણું મીઠાઈ ન ખાવી, ગળપણ ન ખાવું, મારે ઘી ન ખાવું, એમ કરે શું કરે? હવે ખરો મુમુક્ષો થાય એ શું કરે છે? આખા સંસારને ત્યાગવાનો નિર્ધાર કરે છે. એમ નિયમ વાળો મુખ્ય કે આ મુખ્ય દેવ દર્શનમાં અને અન્ય ધર્મમાં જે મોટો તફાવત ઉભો થયો છે એનું કારણ આ છે કે એ લોકો મૂળમાંથી સર્વદોષનો અભાવ થવાની કાર્ય પદ્ધતિને સમજાય નહીં હોવાથી જે બુદ્ધિગમ્ય દોષો થાય એને છોડવા માટે કાં વ્રત લઈ લે છે, કાં ત્યાગ કરી લે છે, અને કાં કાંઈ ને કાંઈ યુક્તિ શોધી કાઢે છે. એટલે ઉપર ઉપરથી દાળા પાંદડા તોડે છે, મૂળ સાજો રહી જાય છે. મૂળ છે એ દોષનું સાજો રહી જાય છે અને થોડા થોડા પાંદડા તોડે છે અને સંતોષ માને છે, ચાલો કંઈક તો આપણે દોષના ઝાડમાંથી કંઈક એક બે પાંદડા તોડીને એટલો તો દોષ ઓછો કર્યો છે ને. જેમ કે મુસલમાન લોકો છે, લોકો હજ કરી આવે, જે હાજી હજ કર્યા એને આગળ હાજી એવું વિશેષણ લાગે. હાજી સુલેમાનભાઈ, પેલા ખાલી સુલેમાનભાઈ લખાતો હતો, પછી હાજી સુલેમાનભાઈ લખાય, એટલે સમજી લેવું કે આપણે હજ કરી આવ્યા છે. અને ત્યાં એ લોકોને એના કોઈ કપડે કે મળવું કે જે કોઈ હશે એ પ્રતિજ્ઞા આપતા હશે. એ લોકો એમ કહે છે કે અમે હજ કરી આવીએ અને વ્યાજ ન ખવાય. એ લોકો વ્યાજ ખાવાને પાપ સમજે છે. મૂળનું વ્યાજ ખાવું તે પાપ, ધંધો કરવો એ પાપ નહીં, ધંધામાં અનિત ક્ષેત્રપિંડી કરવી બધું ચાલે, વ્યાજ નહીં ખાવાનું. આટલી મોટી મૂડી છે એમ તમે વ્યાજ ન લ્યો તો પછી એ તો તમે બેથી ખૂબ નથી જતી ગયા તો તમે એનો રસ્તો કાઢ્યો છે. એક નામે જે હજ કરી આવ્યો એ નામે કોઈ શરાફ ને ત્યાં કે બેંકમાં જમા મૂકી દે મોટા બધા શરાફ ને ત્યાં મૂકી દે બેંકમાં એવું ચાલે નહીં પોતાનો નિયમ એટલે હું વ્યક્તિગત મારા નામે 2 લાખ રૂપિયા રાખી લઉં પણ મારે પેઢી ફલાણા ફલાણા નામની છે એમાં તમારે વોરંટ રાફ આપવાનો એનું વ્યાજ તમારે લેવાનું નહીં. હું વ્યાજ દઈશ પણ નહીં ને હું વ્યાજ લઈશ પણ નહીં ઠીક. કઈ નહીં રસ્તો તો રહે ને વેપારી તો પાય પણ એનો હિસાબ નહીં તમે પછી તો એ નિર્દોષ થવાની જે આ પદ્ધતિ નથી ત્યાં પછી કાંઈ નહીં કાંઈ આવી રીતે જુદી જુદી રીતે છતક બારી પૂરતી કાઢે કેવાનો મતલબ એ છે કે જેવી રીતે એ ભૂલ કરે છે એવી રીતે જૈન દર્શનમાં આવીને કોઈ નાના મોટા વ્રત નિયમ લઈ લે અને મૂળ દોષનો અભાવ કરવા બાજુ લક્ષ ન આપે ત્યારે બધા મુસલમાન નામાં શું ચોર પીડવી કહેવાનું વ્યાજ નથી લેતો એ પાપ એટલો ઓછો કરે છે હું ફરાણું પાપ ઓછું કરું એટલે કે હું ફરાણું પાપ છું એટલે કે હું રાત્રે જમતો નથી એટલે કે હું આ ખાતો નથી કારણ કે ક્યાંક પાપ તો ઓછો કરે છે શું ઉપર ચોટલું પકડે છે મૂળ દોષમાંથી અભાવ કરવાના વિષયમાં હવન ધારો ભરવી જાય છે પેલામાં નાના શું ફેર પીડે એને ઈચ્છા શક્તિ નથી કે કેવી રીતે દોષને મૂળમાંથી જઈ અભાવ કરવો પરીક્ષણ કરવો અને જન્મમાં આવ્યા પછી ખબર નથી ત્યારે બધા અનેક જાતના જે વ્રત નિયમ શાસ્ત્રમાં કહેવાય એમાંથી પોતાને જે ઠીક પડી ગમે 1-2-4 લઈ લીધા ચાલો આપણે આટલું તો કરીએ છીએ પેલા મને આ બી નહીં ખોટો સંતોષ પકડવા સિવાય કાંઈ નથી કરતા અને એનો આગ્રહ હોય છે એને પોતે કરે બીજા ન કરતા હોય તો એને આગ્રહ રહીએ કે આમ તમે નથી કરતા નહીં આ તમારે કરવું જોઈએ અમે તો કરીએ છીએ ને તમારે પણ કરવું જોઈએ જાતનો આગ્રહ એને આવ્યા વિના રહીએ જ નહીં એ આપોઆપ છે કુદરતી છે એટલે આગ્રહ શબ્દ વાપરો છે તેને સંસારની ઉપાસનાનો આત્મભાવ સર્વથા ત્યાગવો પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વશક્તિએ અત્યાર સુધી સમજણ કરીને જે જે અભિપ્રાયો પોતે ગયા હોય એ બધા ઉપર વિંડો મૂકી દેવું ચોપડે મૂકી દેવું અત્યાર સુધી સમજો સત્પુરુષની આજ્ઞા અનુસાર સમજો નથી માટે અત્યાર સુધી મારે સમજણ ક્યાંય મારે દાપણ કરવાનું નથી પોતાનો સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વશક્તિએ તે સત્સંગની એટલે સત્પુરુષની આજ્ઞાને ઉપાસવી સત્સંગ એટલે સત્પુરુષની સત્સંગમાં જે સત્પુરુષો કઈ હોય તે આજ્ઞાની પૂરી શક્તિથી ઉપાસવી એમાં બધી શક્તિ લગાવી દેવી પોતાનો અભિપ્રાય છોડીને પોતાનો અભિપ્રાય રાખીને નહીં પૂરી શક્તિથી પૂરી નિષ્ઠાથી સત્પુરુષની આજ્ઞા ઉપાસે અને ન કરે બને નહીં ન કરે બને જ નહીં એમ અને સુભાષભાઈ છે એનું ઉત્કૃષ્ટ લાગતો છે સુભાષભાઈ છે એ તો ઉત્કૃષ્ટ દૃષ્ટાંત છે જીવંત દૃષ્ટાંત છે
આ જીવ પુરુષાર્થ જેટલી મૂડી હોય છે પુરુષાર્થ ડાયવર્ટ કરી નાખે છે
આ નીચે નાખે અને નીચે નાખે એના કરતા ખરેખર તો એની મુખ્ય ગુણમાં જે 2 વિભાગ થાય એમાં આ સત્પુરુષની આજ્ઞા ગૌણતામાં આવે છે, બાકી બધું મુખ્યતામાં જાય છે એમાં. એટલે આખું વિપર્યાસ થયો, ઉલટું થઈ ગયું બધું, વિપર્યાસ થયો મોટો. એટલે કોઈ દિવસ એને કલ્યાણ ન થાય, એ જીવનું કોઈ દિવસ કલ્યાણ ન થાય. આ સુધી તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. આજ્ઞામાં રહીએ સત્સંગને ઉપાસે છે, આજ્ઞા બાદ રહી સત્સંગને નથી ઉપાસતો. સત્પુરુષની આજ્ઞામાં રહે સર્વાંગ સંપૂર્ણ, નો ચોઈસ નો વોઇસ, કાંઈ નહીં. આપતો બ્રહ્મ વાક્ય છે, બીજું કાંઈ નહીં. આ તમે ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત એટલા માટે લેતા કે બપોરે 12 વાગે એમ કે આ સૂરજ નથી ને ચંદ્ર છે, ખબર. એ દ્રષ્ટાંત અમારું બધું. તીર્થંકર એમ કહે છે કે જે પોતે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે. ક્યાં લઈ આવ્યા નિમિત્ત ઉપરથી ઉપાદાન, ઉપાદાન ઉપરથી નિમિત્ત ઉપર લઈ ગયા, હવે નિમિત્ત ઉપરથી ઉપાદાન ઉપર લઈ આવ્યા. એ પ્રકારે જે સત્પુરુષની આજ્ઞાને ઉપાસે છે, પુરુષની આજ્ઞાને ઉપાસતો નથી, ખરેખર એ પોતાના આત્માને ઉપાસનામાં આવી ગયો છે. આમ છે, કેમ કે શુકર્મ એમ કરે છે. શા માટે સત્પુરુષની આજ્ઞાને સર્વથા ઉપાસે છે? સર્વથા કે એને આત્મકલ્યાણ કરવાની પૂરી પૂરી તૈયારી છે, કમ્પ્લીટ સરેન્ડર જેને કહેવાય, એની પૂરી તૈયારી છે કે મારું આત્મકલ્યાણ થતું હોય હું બધી રીતે તૈયાર છું. મારી કોઈ શરત, મારી કોઈ કન્ડિશન, મારી કોઈ વાત નહીં, બધી વાત તમારી ખરી, તમારી બધી વાત ખરી. એ ખરેખર સત્પુરુષની આજ્ઞાને ઉપાસતો નથી, એ ખરેખર એના આત્માને ઉપાસે છે એમ કે છે. અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. પહેલેથી છેલ્લે સર્કિટ પૂરી કરી અમે, ઇલેક્ટ્રિકરણમાં સર્કિટ પૂરી થાય તો બલ્બમાં પ્રકાશ થાય, ક્યાંય સર્કિટ પૂરી ન થાય તમે તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છો. સર્કિટ પૂરી કરી સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય હોય એને આમ કરવું, આમ કરવું એ સર્વ દુઃખથી મુક્ત થાય. મેળવી દીધું ઉપરની વાત કરી છે એ ગાથા સ્વયં જ્ઞાનના નીચે પ્રમાણે છે. આપણે પહેલા ગાથા વાંચીને અર્થ કર્યો એટલા માટે એમણે એ વાત એવી રીતે કહ્યું છે. બીજો મારી ગાથા, સર્વ પ્રકારની ઉપાધિ આદિ અને વ્યાધિથી મુક્તપણે વર્તતા હોઈએ તો પણ સત્સંગ વિશે રહેલી ભક્તિ અમને મટવી દુર્લભ જણાય છે. શું કહે છે કે હવે પોતાને સત્સંગની મનમાં કેટલો છે એ હવે કહે છે, પોતે કૃપા પોતે કહે છે. શું રાખો એકાણું છે
ને,
આપનું પત્રનું નામ છે એ પણ લખું છું, આ પત્રનું નામ કરી શકે ને. પોતાના
સર્વ પ્રકારની ઉપાધિ આદિ વ્યાધિથી મુક્તપણે વર્તતા હોય તો પણ સત્સંગને વિશે રહેલી સંસ્કૃતિ અમને મટવી દુર્લભ થાય છે. બધી વાત કુદરત ને આધીન હોય અને અમને એ બાબતમાં સમાધાન છે. કુદરતમાં ઈશ્વર શબ્દ વાપરે છે તો બધું અમે ઈશ્વરને મટી દીધું છે, પણ એક સત્સંગની બાબતમાં અમે અમારો હક રાખ્યો છે. સત્સંગની બાબતમાં અમે અમારો હક ઉભો રાખ્યો છે. એમાં તમને હપ્તી ઈશ્વરને પણ હપ્તી ગમતી નથી એમ કે છે. અને ક્યાંય પણ અમારા ઉપયોગ પ્રતિબદ્ધ પણ ન પામો એ અમે ભાવના ભાવીએ છીએ, પણ સત્સંગના વિશે પ્રતિબદ્ધતા તો હજી અમારે રાખવી છે. એ અભિપ્રાય હજી અમે નથી છોડ્યો. આટલું બધું સત્સંગ ઉપર અમે કલમ ચલાવી છે. સત્સંગને વિશે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. આ ક્ષેત્રમાં પૂર્વ ભાવમાં એમણે સત્સંગ આરાધેલો છે. કોઈ સત્પુરુષ મળ્યા છે અહીંયા અમને વૈરાગ, અને અહીંયા અમને ઉપાસેલો વૈરાગ અને સત્સંગ અમને સાંભળી આવે છે એમ લીધું છે. અહીંયા અમે એટલા માટે આવીએ છીએ આ પહાડ ઉપર કે પૂર્વ ભાવમાં અમે અહીંયા જે સત્સંગ આરાધ્યો છે અને જે વૈરાગ અમને ઉત્પન્ન થયો છે હજી પણ સાંભળે છે. આ સ્થળ અમને બહુ પ્રિય છે. જેમાં કહ્યું ને નાનપણમાં અમે અહીંયા રમતા હતા ને અમને અહીંયા બહુ ગમે. એવી રીતે અમને આ સ્થળ એવી રીતે બહુ પ્રિય હતું. અહીંયા અમને ધ્યાન કરતા હતા આ ભાવમાં. સત્સંગનું સર્વોત્તમ અપૂર્વ પણ કેવું, એકલો અપૂર્વ પણ ઉને લીધો ના, સર્વોત્તમ અપૂર્વ પણ ભાવ પ્રમાણે ભાષા કેવી હાલી આવે છે. સત્સંગનું સર્વોત્તમ અપૂર્વ પણ અહોરાત્ર એમ અમને વૈશા કરે છે. અહોરાત્ર અમને સત્સંગનો સર્વોત્તમ પણ અને અપૂર્વ પણ રાત્રિ દિવસ એની જે વિશેષતા મહત્તા છે, ઉત્તમતાની જે મહત્તા છે એ અમને અહોરાત્ર વૈશા કરે છે. એ ક્યારેય ખસ્યું નથી, ખસતું નથી અમને. એટલે તો પરિણતિ જ થઈ ગઈ છે એમને. સત્સંગની મહત્તા વિશે તો એમને પરિણતિ થઈ ગઈ છે. જ્ઞાન દશામાં આવા છે. મોક્ષને તો વિશેષ હોય, શું એ લખે છે, મોક્ષને વિશેષ હોય એવી વાતે લખે છે. જીવને અનિત્યાદિ ભાવના ચિંતવા પ્રત્યે બળ વીર્ય સ્ફુરવા વિશે જે પ્રકારે જ્ઞાની પુરુષ સમીપે સાંભળ્યું છે તેથી પણ વિશેષ બળવાન પરિણામથી, સાંભળ્યું છે એનાથી વિશેષ બળવાન પરિણામથી તે પંચવિષય આદિને વિશે અનિત્ય આદિ ભાવ દ્રઢ કરે છે. દ્રઢ કરે છે ત્યારે શું થાય છે, અર્થાત સત્પુરુષ મળે આ સત્પુરુષ છે એટલું જાણે, સત્પુરુષને જાણ્યા પ્રથમ જેમ આત્મા પંચ વિષયાદિને વિશે રક્ત હતો એટલે રસ ઉત્પન્ન થતો હતો તેમ રક્ત ત્યાર પછી નથી રહેતો, ત્યાર પછી એ રક્ત નથી રહેતો એટલે એનો રસ મળવા પડી જાય છે. સત્પુરુષ મળે એટલે એનો પંચવીસી નો રસ મળવા પડી જાય. આ મળ્યા એને ઓળખાણ થઈ અને એની એનું એક ચિહ્ન છે, લક્ષણ છે. એ આખા પત્રમાં લક્ષણ જ લીધા છે કે સત્પુરુષને ઓળખા હોય એ જીવના લક્ષણ કેવા હોય એમ કરીને 522 ના લક્ષણનો પત્ર છે. તથાપી ઉદય જો પ્રારબ્ધથી તેવો અંતરાય વર્તે છે, છતાં પણ ઉદય જો પ્રારબ્ધને લઈને સત્સંગનો અમને અંતરાય વર્તે છે. ઘણું કરી કોઈ વાતનો ખેદ અમારા આત્માને વિશે ઉત્પન્ન થતો નથી, બાહ્ય પ્રસંગમાં છે. તથાપિ સત્સંગના અંતરાયનો ખેદ એ બાહ્ય પ્રસંગ છે. અહોરાત્ર ઘણું કરીને વર્તા કરે છે, સત્સંગની ઉપલબ્ધિ નથી એ અમને ઘણું દુઃખ છે. એનો વિયોગ અમને બહુ દુઃખ થાય છે. અને જ્ઞાનદશામાં આ પરિસ્થિતિ છે. સોગાની જે આટલો તીવ્ર પુરુષાર્થના હતા પણ આંખમાં ત્યાં સુધી પડી ગયા છે. સત્સંગ વગર અમારી શું સ્થિતિ છે એ લખે છે કે સર્વભૂમિઓ જ્યાં જઈએ ત્યાં સર્વભૂમિઓ સર્વ માણસો ભલે કુટુંબ કબીલા ગમે તે હોય સર્વ માણસો બધા સંબંધીઓ સર્વ કામો કુટુંબના વેપારના જે કામ સર્વ વાચ્યતાદિ પ્રસંગ અજાણ્યા જેવા લાગે છે. અજાણ્યા એમાં કોઈને રસ ના આવે, ઓળખતા ન હોય એની યારે વાતમાં રસ આવે એની સાથે પ્રીતિ ક્યાંથી હોય, શું અજાણ્યા જેવા સાવ પારકા ઉદાસીન જેવા ઉપેક્ષા કરી નાખીએ. અરમણીય જરાય એમાં કાંઈ રસ ન પડે, રમણીય હોય તો રસ પડે, અસુંદર અમોહકર જરા એના પ્રત્યે ઉભો થતો અને રસ રહી સ્વાભાવિક પણે તો રસ એમાં છે સ્વાભાવિક સહેજે સહેજે સ્વાભાવિકપણે પાસે એટલે સહેજે એમ જ રહીએ છે. એવી કૃત્રિમતા કરવી પડતી નથી કે એવો વિકલ્પ કરવો પડતો નથી, સહેજે અમારી એ સ્થિતિ થઈ ગઈ છે. ત્યારે જ્ઞાની પુરુષો મુક્ષુ પુરુષો કે માર્ગાનુસારી પુરુષોનો સત્સંગ તે જાણીતો પોતાનો અને અમારું હવે પરિચિત આવ્યું બધું, અમારા પરિચિત છે અને બધું અમારું છે, પ્રીતિકર છે, સુંદર છે, આકર્ષણ કરનાર છે અને રસ સ્વરૂપ પાસે છે. પ્રતિપક્ષના બધા શબ્દો લઈ જઈ એમ હોવાથી અમારું મન ઘણું કરી પ્રતિબદ્ધપણું ભજતું અમારું મન ઘણું કરીને અપ્રતિબદ્ધપણું ભજતું ક્યાંય બંધાતું નથી, મન ક્યાંય લાગતું નથી. અપ્રતિબદ્ધપણું ભજે છે એટલે કે પ્રતિબદ્ધપણું નથી એટલે ક્યાંય લાગતું નથી, ચોંટતું નથી, ચિત્ત ક્યાંય ચોંટતું નથી. તમ જેવા માર્ગે છાવાન પુરુષોને વિશેષ પ્રતિબદ્ધપણું પામે છે. અમારા જેવા માર્ગને ઈચ્છાવાળા પુરુષોને વિશે આ જીવને માર્ગની ઈચ્છા છે, સદમાર્ગની ઈચ્છા છે તો ક્યાંક અમારું ચિત્ત ત્યાં પ્રતિબંધપણું પામે છે, બાકી ક્યાંય પ્રતિબંધપણું પામે નથી. એટલો સત્સંગ કે માર્ગની ઈચ્છાવાળો કોઈ જીવ મળે તો ત્યાં કાંઈક પોતે પોતાના મન ખોલીને વાત કરી શકે મોકલા મને. એટલે તો એમણે પોતાની દશા વારંવાર કહી છે. માર્ગાનુસારી પુરુષો નો મુમુક્ષુ પુરુષો નો ફેર છે. મુમુક્ષુ તો સામાન્ય બધા મુમુક્ષુ જ ગણાય છે આપણે ત્યાં બીજા સંપ્રદાયમાં પણ મુમુક્ષુ તરીકે બોલાય છે. હિન્દુ ધર્મમાં મુમુક્ષુ શબ્દ પ્રચલિત છે, આપણે ત્યાં પ્રચલિત છે અને એના રૂઢિઅર્થમાં કોઈ પણ કર્મના ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરનારા હોય ત્યારે એને સામાન્ય રીતે મોમક્ષુ ગણવામાં આવે છે. માર્ગાનુસાર એની વાત સાર જુદી છે. માર્ગાનુસાર જીવો કાંઈક વિશેષ યોગ્યતા વાળા છે, વિશેષ યોગ્યતા વાળા જેને પાત્રતાના ચિહ્ન કહીએ છીએ. પાત્રતાની દ્રષ્ટિએ એ આગળ છે એમ છે. અને એવા એવા માર્ગાનુસાર જીવો અન્ય મતમાં પણ હોય છે. જેમણે કબીરને જે અખાને વાત કીધી છે એ માર્ગાનુસાર પુરુષની વાત લીધી છે, નરસિંહ મહેતાની વાત લીધી છે. ગુરુદેવ નરસિંહ મહેતાનું પદ કરવા ગયા હતા, ઘણા વાતો થઈ ગયા છે. એ વાતો કૃષ્ણ ભક્તો ઘણા થઈ ગયા છે. નરસિંહ મહેતાનું નામ શું કરવા લેતા હતા? જે જૈન ધર્મના મૂળ સિદ્ધાંતો છે એવી વાત એને અહીંયા રહીને કરી છે. અને અહીંયા રહીને કરી છે એને કોઈની માહિતી નથી મળી, એના આત્મામાંથી નીકળેલી છે. એ પાત્રતા એને બતાવે છે. અખો ભગત છે, કરતા મટે તો તૂટે કર્મ, એ છે મહાભજન નો મર્મ. મહાભજન એટલે મૂળ માર્ગ નો મર્મ છે. આ તું છો નાથ ને તું છો જીવ અને તું જીવ તને બધા કહે છે, પણ તું છો જીવ ને તું છો નાથ એટલે પરમાત્મા તું છો એમ કહીને અખે ઝટકા હાથ. એટલે બસ આમાં તો મેં બધું કહી દીધું. હવે એ કરતા કર્મ ને સિદ્ધાંત કહી દીધો અને તારું સ્વરૂપે બતાવી દીધું તને. તમે આથી વધારે શું કહેવાનું હોય? એમાં તો પૂરું કહી દીધું. જાઓ ત્યાંથી નહીં કહી નિયમતમાં એ વાત ક્યાંથી આવી? એના શાસ્ત્રમાં તો છે નહીં. પણ કોઈ એવા મહાપુરુષના સંગમાં ગયા રુચિ છે એ વાત સાંભળી હોય, પાત્રતા રહી ગઈ હોય રુચિને કારણે, એ પાત્રતા વસે. અન્ય મતમાં આવે કે દોષ દોષને કારણે અન્ય મતમાં આવ્યા અપરાધને લઈને, પણ ઓલી વાત હજી ઘોસાતી ન હોય એ નીકળે પાછી બારી. કેમ કે એનું બળવાન પણ ઘણું છે, એ પરમ સત્ય છે. પરમ સત્ય રૂચ્યું પણ એનું બળ પણ ઘણું છે. અહીંયા ઉગવા માંડે, અહીંયા એને ઉગવા માંડે એવી વાતો. એવા જીવોને કોઈ સત્પુરુષ મળી જાય કે સત્ય માર્ગ મળી જાય પગ પકડી લે, મુમુક્ષુને વાર લાગે એવું છે.
સમજાય
એના ઉપર વિચાર કરવો. અને આવી કેમ વિપરીતતા છે? પૂર્વ તો આવો અપરાધ કર્યો છે માટે એને આવી વિપરીતતા છે, એને આવો કોઈ અપરાધ કર્યો છે માટે એને આવી વિપરીતતા છે. આ જીવ ક્યારે એવું ન કરે જેથી આ જીવ એવું ન કરે ખોટ લેવા માટે. દોષનો વિચાર દોષ ન ઉત્પન્ન થાય તે માટે કરવાનો છે, ગુણનો વિચાર ગુણ ઉત્પન્ન થાય તે માટે કરવાનો છે. પ્રયોજન પ્રશ્ન એક જ છે.